એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક અત્યંત ગહન અને ખરેખર રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ, બૌદ્ધ ધર્મ. પણ આપણે આને કોઈ સામાન્ય પરિચય તરીકે નહીં જોઈએ, પણ એક ખાસ દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયાસ કરીશું, એ પણ વિદ્વાન ડેમિયન કિયોનાના કામ દ્વારા. એમના બે પુસ્તકો છે, બુદ્ધિઝમ અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન અને બુદ્ધિઝમ એના આધારે.
અને હા, આ વિશેની વાત કરીએ ને તો એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે, કદાચ પહેલા કરતા પણ વધુ. કારણ કે બૌદ્ધ ધર્મ એ ફક્ત કોઈ જૂનો ધર્મ નથી.
બરાબર.
એ તો દુઃખ, સુખ, આપણે કેમ છીએ, આ બધા મૂળભૂત પ્રશ્નોને સમજવા માટેનું એક ખૂબ જ, એમ કહીએ કે, વ્યવહારુ માળખું આપે છે, તર્કબદ્ધ રીતે.
હા, એ વાત સાચી.
અને વિશ્વની મુખ્ય વિચારધારાઓમાં તો એ છે જ, પણ એના સિદ્ધાંતો જેમ કે માઇન્ડફુલનેસ કે કરુણા, એ તો જે લોકો પોતાને ધાર્મિક નથી ગણતા એમના માટે પણ બહુ ઉપયોગી થયા છે. ડેમિયન કિયોન આ જ ગહન વાતોને બહુ તર્કસંગત અને સરળ રીતે રજૂ કરે છે.
બરાબર. એટલે આપણી આજની આ ચર્ચાનો હેતુ એ જ છે કે ડેમિયન કિયોનના પુસ્તકોમાંથી જે ચાવીરૂપ વિચારો છે, જે આંતરદૃષ્ટિ છે, એને તારવીએ, જોઈએ કે કિયોન કઈ રીતે બૌદ્ધ ધર્મને એક જીવંત, બૌદ્ધિક રીતે સમૃદ્ધ અને નૈતિક રીતે ગંભીર પરંપરા તરીકે રજૂ કરે છે, અને એ આજના જીવનના પડકારોમાં પણ કઈ રીતે મદદ કરી શકે. તો ચાલો શરૂ કરીએ.
ચોક્કસ.
તો પહેલા લેખક વિશે જાણીએ. આ ડેમિયન કિયોન છે કોણ અને એમનો અભિગમ આ વિષયને સમજવા માટે આટલો મહત્વનો કેમ ગણાય છે?
હા, તો ડેમિયન કિયોન છે ને, એ લંડન યુનિવર્સિટીની ગોલ્ડસ્મિથ્સ કોલેજમાં બૌદ્ધ નીતિશાસ્ત્રના પ્રોફેસર એમેરિટસ છે, એટલે કે હવે સત્તાવાર રીતે નિવૃત્ત છે, પણ એમનું માન અને પદ જળવાયેલું છે. વિદ્વાન માનવામાં આવે છે. લગભગ 3 દાયકાથી વધુ સમય એમણે બૌદ્ધ દર્શન, એની નૈતિક વિચારધારા અને ખાસ તો આજના સમયમાં એના ઉપયોગો પર ઊંડો અભ્યાસ કર્યો છે.
ઓ, 3 દાયકા?
હા. અને એટલું જ નહીં, તેઓ જર્નલ ઓફ બુદ્ધિસ્ટ એથિક્સના સહસ્થાપક પણ રહ્યા છે, એટલે સમજી શકાય કે નીતિશાસ્ત્ર એમના અભ્યાસના કેન્દ્રમાં છે.
એટલે એમ કહી શકાય કે એમની ખાસિયત એમના નીતિશાસ્ત્ર પરના ભારમાં રહેલી છે?
હા, બિલકુલ, એ એમની એક મોટી ખાસિયત છે. જો ઘણા લોકો બૌદ્ધ ધર્મને કાં તો ઇતિહાસ તરીકે જુએ અથવા તો ધ્યાન યોગ પૂરતો સીમિત સમજે.
બરાબર, મોટા ભાગે એવું જ હોય છે.
પણ કિયોન એનાથી આગળ જાય છે. એ બૌદ્ધ વિચારની જે તાર્કિક સુસંગતતા છે, એની નૈતિક ગંભીરતા છે, એના પર ભાર મૂકે છે. એમના માટે બૌદ્ધ ધર્મ ખાલી માન્યતાઓનો સમૂહ નથી, પણ એ માનવ વિકાસ માટે અને ખાસ તો દુઃખના નિવારણ માટેનો એક વ્યવહારુ, નૈતિક અને બૌદ્ધિક રીતે મજબૂત રસ્તો છે. અને એમની લખવાની શૈલી પણ એવી છે કે એકદમ ગહન સંશોધનને પણ સામાન્ય વાચક સમજી શકે, એટલે જે ખાસ છે.
ખૂબ રસપ્રદ. દુઃખ નિવારણ માટેનો નૈતિક અને બૌદ્ધિક માર્ગ, આ મુદ્દો બહુ મહત્વનો લાગ્યો. ચાલો અને જરા વધુ ઊંડાણથી સમજીએ. કિયોન પોતાના પુસ્તકો દ્વારા બૌદ્ધ ધર્મ વિશે મૂળભૂત રીતે શું કહેવા માંગે છે? એમનો મુખ્ય હેતુ શું છે?
એમનો મુખ્ય હેતુ, એમ કહીએ તો, બૌદ્ધ ધર્મને એની જે પશ્ચિમમાં છાપ છે, કે કોઈ રહસ્યમય વિદેશી પૂર્વનો ધર્મ છે, એનાથી મુક્ત કરવાનો છે.
હા, એ સ્ટીરિયોટાઈપમાંથી બહાર લાવવાનો.
બરાબર. એ તેને એક અત્યંત સુસંગત, તર્કબદ્ધ અને ખૂબ જ વ્યવહારુ દાર્શનિક પ્રણાલી અને જીવનશૈલી તરીકે રજૂ કરવા માગે છે. એમના પુસ્તકોનો જે કેન્દ્રવર્તી વિચાર છે તે એ છે કે બૌદ્ધ ધર્મ પછી ભલે એના ગમે તેટલા સ્વરૂપો હોય, થેરવાદ, મહાયાન, ઝેન, અને એની સાંસ્કૃતિક અભિવ્યક્તિઓ પણ જુદી જુદી હોય, છતાં મૂળભૂત રીતે એ માનવ દુઃખની જે સાર્વત્રિક સમસ્યા છે એનું નિદાન કરવા અને એનો ઉપચાર કરવાનો હેતુ ધરાવે છે. એક જાણે ચિકિત્સા પરંપરા છે.
ચિકિત્સા પરંપરા, આ ખરેખર એકદમ અલગ દ્રષ્ટિકોણ છે. મતલબ કે આ ખાલી પૂજાપાઠ, વિધિવિધાન કે પછી અમુક લોકો માને છે એમ માત્ર ધ્યાનની વાત નથી. કિયોન આ સામાન્ય માન્યતાઓ વિશે શું કહે છે?
ના, બિલકુલ નહીં. કિયોન સ્પષ્ટપણે કહે છે કે આ ગેરસમજો છે. જેમ કે બૌદ્ધ ધર્મ એટલે ખાલી ધ્યાન કરવું, અથવા એ નિરાશાવાદી છે, જીવનને દુઃખમય ગણે છે.
હા હા, એવું કહેવાય છે.
કે પછી એ વ્યક્તિને નિષ્ક્રિય બનાવી દે છે. કિયોના બધાનો જવાબ આપે છે. તેઓ ત્રિરત્નો બુદ્ધ શિક્ષક, ધર્મ શિક્ષણ અને સંઘ સમુદાય આ માળખાનો ઉપયોગ કરીને બૌદ્ધ ધર્મનો ઇતિહાસ, એના મૂળ સિદ્ધાંતો, નૈતિક પાસાઓ અને આજની પ્રાસંગિકતા બહુ વ્યવસ્થિત અને તાર્કિક રીતે સમજાવે છે.
તો પુસ્તક વાચકને કઈ રીતે આખી સફર કરાવે છે, એનો પ્રવાહ કેવો છે, સ્ટેપ બાય સ્ટેપ?
હા, એકદમ તાર્કિક પ્રવાહ છે. શરૂઆત થાય છે સિદ્ધાર્થ ગૌતમ એટલે કે બુદ્ધના જીવનથી, એમની સત્યની ખોજ. આ જ બતાવે છે કે ધર્મનો ઉદ્ભવ કોઈ દૈવી સાક્ષાત્કારથી નહીં, પણ એક મનુષ્યના ઊંડા ચિંતન અને અનુભવમાંથી થયો છે.
મહત્વની વાત છે આ.
પછી પુસ્તક મુખ્ય સિદ્ધાંતો પર આવે છે. કર્મ, પુનર્જન્મ, ચાર આર્ય સત્ય અને ખાસ કરીને પેલો અનાત્મવાદનો સિદ્ધાંત. ક્યોન આ સિદ્ધાંતોને ખાલી માન્યતા તરીકે નહીં, પણ માનવ સ્થિતિના ઊંડાણપૂર્વકના વિશ્લેષણ અને એના ઉકેલ તરીકે રજૂ કરે છે.
એટલે કે પ્રોબ્લેમ અને સોલ્યુશન બંને.
બરાબર. પછી સંઘનો વિકાસ, થેરવાદ અને મહાયાન જેવી મુખ્ય પરંપરાઓ કેવી રીતે ઊગી થઈ, એમના વિચારોમાં શું તફાવત છે એ સમજાવે છે. પછી ધ્યાન અને નીતિશાસ્ત્ર જેવા વ્યવહારુ પાસા ઉપર ચર્ચા આવે. અને છેલ્લે પશ્ચિમમાં બૌદ્ધ ધર્મ કેવી રીતે પહોંચ્યો અને એના આધુનિક સ્વરૂપો જેમ કે સેક્યુલર માઇન્ડફુલનેસ, એની વાત આવે છે. ટૂંકમાં જેમને ઉપરછલ્લું નહીં પણ ગંભીરતાથી સમજવું છે એમના માટે સરસ માર્ગદર્શિકા છે.
ખૂબ સરસ. આનાથી પુસ્તકના અભિગમનો સ્પષ્ટ ખ્યાલ આવી ગયો. હવે ચાલો થોડા ઊંડા ઉતરીએ. કિયોન જે મુખ્ય બૌદ્ધ ખ્યાલો રજૂ કરે છે એના પર વાત કરીએ. શરૂઆત કરીએ બુદ્ધથી જ. કિયોન બુદ્ધના જીવન અને વ્યક્તિત્વના કયા પાસા પર વધારે ભાર મૂકે છે?
કિયોન ખાસ એ વાત પર ભાર મૂકે છે કે સિદ્ધાર્થ ગૌતમ જે બુદ્ધ બન્યા તે એક ઐતિહાસિક વ્યક્તિ હતા, કોઈ કાલ્પનિક પાત્ર કે દેવતા નહીં.
હા, આ બહુ જરૂરી છે સમજવું.
અને એમની જીવનકથા ખરેખર પ્રેરણાદાયી છે. વૈભવી જીવન જીવતા રાજકુમાર જ્યારે પહેલીવાર વૃદ્ધાવસ્થા, બીમારી, મૃત્યુ અને એક શાંત સંન્યાસીને જુએ છે, આ ચાર દૃશ્યો એમને હલાવી દે છે, જીવનના દુઃખ અને ક્ષણભંગુરતા વિશે વિચારવા મજબૂર કરે છે. આ અનુભવ જ એમને સત્યની શોધ માટે ઘર છોડવા પ્રેરે છે. પહેલાં કઠોર તપ કર્યો પણ સમજાયું કે શરીરને દુઃખ દેવાથી સત્ય નહીં મળે, એટલે મધ્યમ માર્ગ અપનાવ્યો. ન વધુ પડતો ભોગવિલાસ, ન વધુ પડતું તપ,
સંતુલન.
હા, સંતુલન. અને બોધિવૃક્ષ નીચે ઊંડા ધ્યાન દ્વારા એમને જ્ઞાન મળ્યું. કિયોન માટે મહત્વનું એ છે કે બુદ્ધે પોતે પોતાના માનવ પ્રયત્નોથી મુક્તિનો માર્ગ શોધ્યો અને પછી બીજાઓને બતાવ્યો. એ માર્ગદાતા હતા, કોઈ ઉપરથી ઉતરેલા મોક્ષદાતા નહીં.
આ મધ્યમ માર્ગ અને બુદ્ધનું માનવ હોવું આ ખરેખર એમને વધુ નજીકના અને અનુસરણીય બનાવે છે. હવે કર્મ અને પુનર્જન્મના ખ્યાલો કરાવીએ. આમાં ઘણીવાર ગેરસમજ થાય છે, જેમ કે નસીબમાં લખ્યું હશે તે થશે. કિયોન આને કઈ રીતે સ્પષ્ટ કરે છે?
હા, આ બહુ જ સામાન્ય ગેરસમજ છે. કિયોન સ્પષ્ટ કરે છે કે બૌદ્ધ ધર્મમાં કર્મનો સિદ્ધાંત એટલે ભાગ્ય કે નસીબવાદ નથી, કે નથી કોઈ ભગવાન દ્વારા અપાતું બદલો.
તો શું છે?
એ નૈતિક કારણ અને અસરનો એક સાર્વત્રિક કુદરતી નિયમ છે. કર્મ એટલે ક્રિયા, પણ અહીં ફક્ત શારીરિક ક્રિયા નહીં, વાણી અને વિચાર પણ ગણાય. અને કોઈ ક્રિયા સારી કે ખરાબ શેના પરથી નક્કી થાય? મુખ્યત્વે એની પાછળના ઈરાદા, ચેતના પરથી.
ઓ, ઈરાદો મહત્વનો છે.
બહુ જ. સારો ઈરાદો, દાન, કરુણા, સમજણ તો સુખદ પરિણામ. ખરાબ ઈરાદો, લોભ, દ્વેષ, મોહ તો દુઃખદ પરિણામ. આ કોઈ બહારની શક્તિ નથી કરતી, આ સ્વાભાવિક છે. પુનર્જન્મ, સંસાર, એ આ કર્મોના કારણે ચાલતું જન્મ મૃત્યુનું ચક્ર છે. જ્યાં સુધી અજ્ઞાન અને તૃષ્ણા છે ત્યાં સુધી આ ચક્ર ચાલ્યા કરે છે, અને એ મૂળભૂત રીતે દુઃખવાળું છે. અને નિર્વાણ એટલે આ ચક્રમાંથી છુટકારો.
એટલે કે આપણા વિચારો અને ઈરાદાઓનું પણ પરિણામ આવે છે, ફક્ત કાર્યોનું નહીં. આ સમજવું જરૂરી છે. અને તમે કહ્યું એમ, આ દુઃખના ચક્રોમાંથી મુક્તિ શક્ય છે. આ આપણને બૌદ્ધ ધર્મના હાર્દ સમાન ચાર આર્ય સત્ય તરફ લઈ જાય છે. તમે કહ્યું હતું કે કિયોન તેને તબીબી નિદાન જેવું ગણાવે છે. કેવી રીતે?
બરાબર. આ ચાર આર્ય સત્ય જાણે ડૉક્ટરનું નિદાન અને ઇલાજ છે. કિયોન એની તાર્કિક રચના પર ભાર મૂકે છે. પહેલું, દુઃખનું સત્ય, દુઃખ. આ નિદાન છે કે જીવનમાં દુઃખ છે, પણ દુઃખ એટલે ખાલી શારીરિક પીડા નહીં, એનાથી ઘણું વ્યાપક છે. અસંતોષ, બેચેની, જે આપણા આ શરતી અસ્તિત્વનો ભાગ છે.
એટલે કે એક જાતની અપૂર્ણતાની લાગણી.
હા, એ પણ. સ્પષ્ટ પીડા, ગમતી વસ્તુ છૂટી જવાનું દુઃખ, બધું બદલાતું રહે છે, એના કારણે થતો સૂક્ષ્મ અસંતોષ, બધું જ આમાં આવે. બીજું, દુઃખના ઉદ્ભવનું સત્ય, સમુદાય. આ દુઃખનું કારણ શું છે એનું નિદાન. બુદ્ધે કહ્યું, મૂળ કારણ છે તૃષ્ણા, તન્હા, કંઈક મેળવવાની, કંઈક બની રહેવાની, અણગમતું દૂર કરવાની અતૃપ્ત ઈચ્છા. અને આ તૃષ્ણાનું પણ મૂળ કારણ છે વાસ્તવિકતાના સ્વભાવ વિશેનું આપણું અજ્ઞાન, અવિદ્યા. ત્રીજું, દુઃખના નિરોધનું સત્ય, નિરોધ. આ આશા છે કે જો કારણ દૂર થાય તો દુઃખનો અંત શક્ય છે. તૃષ્ણા અને અજ્ઞાનને જડમૂળથી કાઢી નાખવાથી દુઃખ મટી શકે છે. આ સ્થિતિ એટલે નિર્વાણ.
અને છેલ્લું,
ઈલાજ. ચોથું, દુઃખ નિરોધના માર્ગનું સત્ય, માર્ગ. આ છે ઈલાજ, દુઃખના અંત સુધી પહોંચવાનો વ્યવહારુ રસ્તો. એ છે આર્ય અષ્ટાંગિક માર્ગ, આઠ અંગોનો માર્ગ. એના ત્રણ મુખ્ય ભાગ, પ્રજ્ઞા, સાચી સમજ, સાચો સંકલ્પ, શીલ, યોગ્ય વાણી, કર્મ, આજીવિકા એટલે નૈતિક આચરણ, અને સમાધિ, યોગ્ય પ્રયાસ, સ્મૃતિ, એકાગ્રતા એટલે માનસિક શિસ્ત.
વાહ, આ તો ખરેખર એક સંપૂર્ણ માળખું લાગે છે. સમસ્યા, કારણ, શક્ય ઉકેલ અને ઉકેલનો રસ્તો, ખૂબ જ વ્યવસ્થિત. તમે પહેલા મહાયાન પરંપરાનો ઉલ્લેખ કર્યો હતો. બુદ્ધ પછી આ જે વિકાસ થયો એના વિશે કિયોન શું કહે છે?
હા, બુદ્ધના નિર્વાણ પછી થોડી સદીઓ વીતી અને બૌદ્ધ ધર્મમાં નવા વિચારો આવ્યા. એમાં મહાયાન, મહાન વાહન, મુખ્ય છે. કિયોન એની બે મુખ્ય લાક્ષણિકતાઓ પર ધ્યાન દોરે છે. એક, બોધિસત્વ આદર્શ. શરૂઆતની પરંપરાનો આદર્શ હતો અરહત, જે પોતાના પ્રયત્ને નિર્વાણ પામે.
હા,
મહાયાને એની સાથે બોધિસત્વનો આદર્શ મૂક્યો. બોધિસત્વ એટલે એવો જ્ઞાની જીવ જે અપાર કરુણા, કરુણાથી પ્રેરાઈને જ્યાં સુધી બીજા બધા જ જીવો મુક્ત ન થાય ત્યાં સુધી પોતે અંતિમ નિર્વાણ લેવાનું મુલતવી રાખે. અહીં કરુણા અને બધાના કલ્યાણ પર વધુ ભાર છે.
એટલે કે પહેલા બીજા પછી હું,
બરાબર. અને બીજું, શૂન્યતાનો સિદ્ધાંત, શૂન્યતા. આ થોડો ગહન અને જટિલ ખ્યાલ છે. નાગાર્જુન જેવા આચાર્યોએ એને વ્યવસ્થિત રૂપ આપ્યું. શૂન્યતા એટલે કશું નથી એવું નહીં,
તો શું?
પણ એ કે કોઈ પણ વસ્તુનું પોતાનું સ્વતંત્ર કાયમી અસ્તિત્વ નથી. બધી વસ્તુઓ બીજા કારણો અને પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. કિયોન સમજાવે છે કે આ શૂન્યતાનું જ્ઞાન આપણને વસ્તુઓ સાથે ચોંટી રહેવાની વૃત્તિ અને હું, મારું ના ભાવમાંથી મુક્ત થવામાં મદદ કરે છે.
કરુણા પરનો ભાર અને શૂન્યતાનો આ ખ્યાલ ખરેખર વિચારવા જેવો છે. હવે ધ્યાન પર આવીએ. આજે માઇન્ડફુલનેસ, મેડિટેશન બહુ પ્રચલિત છે. કિયોન બૌદ્ધ ધ્યાનને કઈ રીતે સમજાવે છે? શું એ ફક્ત મનને શાંત કરવાની રીત છે?
કિયોન સ્પષ્ટ કરે છે કે ધ્યાન એ ખાલી મનને શાંત કરવું કે વિચારોથી ખાલી કરી દેવું નથી. હા, શાંતિ એનો એક ભાગ છે, પણ એ લક્ષ્ય નથી. ધ્યાન એ મૂળભૂત રીતે મનને તાલીમ આપવાની, કેળવવાની રીત છે, જેથી સ્પષ્ટતા, સ્થિરતા અને આંતરદૃષ્ટિ વિકસે.
તાલીમ કેવી રીતે?
એના બે મુખ્ય પ્રકારો છે. એક, શમથ, શાંતિ એકાગ્રતા. આમાં મનને કોઈ એક વસ્તુ પર, જેમ કે શ્વાસ પર, ટકાવી રાખીને એકાગ્રતા કેળવાય છે. પેલું આપણું ભટકતું મરકટ મન હોય ને, એને સ્થિર કરવામાં મદદ મળે.
હા, એ તો બહુ અઘરું છે.
બીજું છે વિપશ્યના આંતરદૃષ્ટિ, માઇન્ડફુલનેસ. આમાં પોતાના અનુભવો, શરીર, લાગણીઓ, વિચારો પ્રત્યે ક્ષણે ક્ષણે જીવું છે તેવું કોઈ નિર્ણય વિના જાગૃત રહેવાનું છે. આનો ઉદ્દેશ વાસ્તવિકતાને સીધી રીતે જોવાનું છે, ખાસ કરીને અસ્તિત્વના ત્રણ લક્ષણો સમજવાનો. બધું અનિત્ય છે, અનિચ્છ, બધું અસંતોષકારક છે, દુઃખ, અને કશામાં કાયમી આત્મા નથી, અનત્તા.
એટલે ધ્યાન એ રિલેક્સેશન કરતાં વધુ છે, એ વાસ્તવિકતાને સમજવાનું સાધન છે. અને તમે પહેલાં નીતિશાસ્ત્ર, શીલના મહત્વની વાત કરી હતી, જેના પર કિયોન ખાસ ભાર મૂકે છે. આ ધ્યાન અને નીતિશાસ્ત્ર વચ્ચે શું સંબંધ છે?
બહુ ઊંડો સંબંધ છે. કિયોન માટે શીલ એટલે કે નૈતિક આચરણ એ બૌદ્ધ માર્ગનો પાયો છે, વૈકલ્પિક નથી. પેલું આર્ય અષ્ટાંગિક માર્ગના ત્રણ ભાગ કયા ને? પ્રજ્ઞા, શીલ, સમાધિ.
હા,
એમાં શીલે આધાર છે જેના પર માનસિક શિસ્ત, સમાધિ અને શાણપણ પ્રજ્ઞા ટકી શકે. જો આપણું વર્તન નૈતિક ન હોય, જો આપણે બીજાને નુકસાન પહોંચાડતા હોઈએ, તો મન શાંત કરવું કે સાચી સમજ કેળવવી બહુ મુશ્કેલ છે.
વાત તો સાચી છે.
સામાન્ય લોકો માટે પંચશીલ મુખ્ય છે. હિંસા ન કરવી, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, ખોટું ન બોલવું અને નશો ન કરવો. અને આ નિયમો કોઈ દેવે નથી બનાવ્યા.
તો
આ કર્મના નિયમની વ્યવહારિક સમજ પર આધારિત છે કે આવા કામો પોતાના માટે અને બીજા માટે દુઃખ લાવે છે. આ સિવાય દાન, ક્ષમા, કરુણા જેવા સારા ગુણો પારમિતા કેળવવા પર પણ ભાર છે.
આ ખરેખર મહત્વનું છે કે નૈતિકતા, માનસિક કેળવણી અને સમજણ જોડાયેલા છે. હવે છેલ્લો પણ કદાચ સૌથી અનોખો અને પડકારજનક સિદ્ધાંત, અનાત્મવાદ, અનત્તા. કોઈ કાયમી હું નથી. આનો અર્થ શું અને શા માટે આટલું મહત્વનું છે?
હા, અનાત્મવાદ, અનત્તા બૌદ્ધ ધર્મનો એકદમ વિશિષ્ટ અને કેન્દ્રીય સિદ્ધાંત છે. સીધો અર્થ છે નો સેલ્ફ. એ કહે છે કે આપણે જેને હું, મારો આત્મા, મારું સાચું સ્વ માનીએ છીએ, એવો કોઈ કાયમી, અપરિવર્તનશીલ, સ્વતંત્ર પદાર્થ છે જ નહીં.
તો હું શું છે?
આપણે જેને સ્વ કહીએ છીએ એ વાસ્તવમાં પાંચ સ્કંધો, ભૌતિક શરીર, સંવેદનાઓ, ધારણાઓ, માનસિક વૃત્તિઓ અને ચેતનાનો એક સતત બદલાતો પ્રવાહ છે. નદી જેવો, ક્ષણે ક્ષણે બદલાય છે, પણ આપણે એને એક જ નદી કહીએ છીએ. કિયોન સમજાવે છે કે આ કાયમી હુંના ભ્રમને જ આપણે વળગી રહીએ છીએ, અને આ જ આસક્તિ, તૃષ્ણા, માલિકી ભાવ, અહંકાર અને અંતે દુઃખનું મૂળ કારણ છે. જ્યારે આ ભ્રમમાંથી મુક્ત થઈએ ત્યારે જ સાચી સ્વતંત્રતા મળે. આ સમજવું એ જ પ્રજ્ઞા છે.
હુંનો ભ્રમ છોડવો, આ ખરેખર ઊંડો વિચાર છે. તો આ બધા સિદ્ધાંતો અને ચર્ચાઓ પરથી કિયોન કયા મુખ્ય સંદેશા આપવા માગે છે? આખા પુસ્તકોનો સાર શું કહી શકાય?
મને લાગે છે કે કિયોનના કામમાંથી અમુક મુખ્ય સંદેશા એકદમ સ્પષ્ટ થાય છે. પહેલું, દુઃખ અને તેના નિરાકરણની કેન્દ્રીયતા. બૌદ્ધ ધર્મ મૂળભૂત રીતે દુઃખની સમસ્યાને સમજવા અને હલ કરવા માટેની એક વ્યવહારુ ચિકિત્સા જેવી પદ્ધતિ છે. એ નિરાશાવાદી નથી, પણ આશાવાદી છે, કારણ કે એ માને છે કે દુઃખનો અંત લાવી શકાય છે અને નિર્વાણ શક્ય છે.
હા, આશાવાદ મહત્વનો છે.
બીજું, કર્મનો નિયમ અને નૈતિક જવાબદારી. આપણે જે વિચારીએ, બોલીએ, કરીએ એના પરિણામ માટે આપણે પોતે જવાબદાર છીએ, કોઈ બહારની શક્તિ નહીં. આ સમજ આપણને આપણા જીવનને દિશા આપવાની શક્તિ અને જવાબદારી આપે છે.
આપણા હાથમાં જ છે ઘણું બધું.
ત્રીજું, નીતિશાસ્ત્ર, ધ્યાન અને શાણપણનું અતૂટ જોડાણ. આ ત્રણેય શીલ, સમાધિ, પ્રજ્ઞા અલગ નથી. એકબીજા પર આધાર રાખે છે, એકબીજાને મજબૂત બનાવે છે. સંતુલન જરૂરી છે.
બરાબર, એકબીજા વગર અધૂરા.
ચોથું, અનાત્મવાદ, અનત્તા મુક્તિની ચાવી તરીકે. પેલા કાયમી હુંના ભ્રમમાંથી મુક્ત થવું એ જ આસક્તિ, તૃષ્ણા અને દુઃખમાંથી મુક્તિનો રસ્તો છે. અહંકારના ટકરાવો ઓછા થાય. અને પાંચમું, વિવિધતા અને અનુકૂલન ક્ષમતા. બૌદ્ધ ધર્મ કોઈ એક જડ વિચારધારા નથી. એમાં ઘણું વૈવિધ્ય છે. થેરવાદ, મહાયાન, વજ્રયાન, ઝેન, અને એ જુદી જુદી સંસ્કૃતિઓમાં ભળી ગયો છે. આ એની જીવંતતા બતાવે છે.
આ મુખ્ય સંદેશાઓ ખરેખર બૌદ્ધ ધર્મની એક સ્પષ્ટ અને વ્યવહારુ છબી આપે છે. કિયોનના પુસ્તકોમાં કેટલાક એવા વિચારો હશે જે ખાસ યાદ રહી જાય. ચાલો એવા કેટલાક નોંધપાત્ર વિચારો પર નજર કરીએ જે કિયોનની રજૂઆતના સાર જેવા છે.
ચોક્કસ. પહેલો વિચાર મધ્યમ માર્ગનો છે. જ્ઞાનનો સાચો માર્ગ એ છે જે બંને અંતિમોને ટાળે, ઇન્દ્રિય સુખોમાં વધુ પડતું ડૂબવું અને કઠોર તપથી શરીરને કષ્ટ આપવું. સાચી પ્રગતિ સંતુલિત મધ્યમ માર્ગથી થાય છે, જે શરીર મન બંનેનું પોષણ કરે પણ તૃષ્ણાનો ગુલામ ન બનવા દે. આ એની વ્યવહારિકતા બતાવે છે.
બરાબર. બીજો, કર્મ વિશેનો બુદ્ધનો જ એક ઉદ્ગાર જે કિયોન ટાંકે છે. જીવો તેમના કર્મોના માલિક છે, વારસદાર છે, કર્મોથી જન્મેલા છે, કર્મો સાથે બંધાયેલા છે. કર્મો જ તેમનો આશ્રય છે. જે પણ કર્મ કરે, સારું કે ખરાબ, તેના તેઓ વારસદાર બને છે. આ વ્યક્તિગત જવાબદારીની યાદ અપાવે છે.
ત્રીજો, અસ્તિત્વના ત્રણ લક્ષણો વિશે. બધી જ સંસ્કારિત વસ્તુઓ અનિત્ય એટલે કે અનિચ્ય છે. બધી જ સંસ્કારિત વસ્તુઓ દુઃખરૂપ છે અને બધી જ વસ્તુઓ ધર્મો અનાત્મ છે, અનત્તા છે. કિયોન કહે છે, આ નિરાશાવાદ નથી પણ વાસ્તવિકતાનું દર્શન છે જે સમજવાથી મુક્તિ મળે.
અને ચોથો, નિર્વાણ શું છે તે વિશે. નિર્વાણ એ કોઈ સ્વર્ગ જેવું સ્થળ નથી પણ અશરતી, અનકન્ડિશન્ડ અવસ્થા છે, દુઃખનો સંપૂર્ણ અંત અને લોભ, દ્વેષ, મોહરૂપી ત્રણ અગ્નિનું બુજાઈ જવું. આ લક્ષ્યને સ્પષ્ટ કરે છે તે અહીં અને અત્યારે પ્રાપ્ત કરવાની સ્થિતિ છે, અંતિમ શાંતિ, સ્વતંત્રતા.
તો આ બધું જ્ઞાન, આ ગહન વિચારો આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગી? શું આ ખાલી પંડિતો કે સાધુઓ માટે છે? કિયોન ફારપૂર્વક કહે છે કે ના, આ બહુ વ્યવહારુ છે.
હા, એ જાણવું બહુ જરૂરી છે. જેમ કે માઇન્ડફુલનેસ અને ધ્યાન. આજે ઘણા લોકો તણાવ ઘટાડવા, ફોકસ વધારવા, લાગણીઓને સમજવા માટે એનો ઉપયોગ કરે છે, ખરું ને?
બિલકુલ. રોજ થોડી મિનિટો શ્વાસ પર ધ્યાન આપવાની સાદી પ્રેક્ટિસ પણ ફરક લાવી શકે છે. બીજું, નૈતિક માળખું. પંચશીલ જેવા સિદ્ધાંતો આપણને રોજિંદા જીવનમાં, સંબંધોમાં, કામ પર વધુ પ્રમાણિક, સત્યનિષ્ઠ, આદરપૂર્ણ બનવામાં મદદ કરી શકે.
હા, જેમ કે સમ્યક વાણી, ગપસપ કે કઠોર શબ્દો ટાળવા.
બરાબર, એ સંબંધો સુધારે. ત્રીજું, દુઃખ સાથેના સંબંધમાં પરિવર્તન. જ્યારે સમજીએ કે દુઃખ, અસંતોષ એ જીવનનો ભાગ છે, ત્યારે એને વ્યક્તિગત નિષ્ફળતા માનવાને બદલે વધુ સહજતાથી સ્વીકારી શકીએ અને આપણી તૃષ્ણાનો પર ધ્યાન આપી શકીએ.
ચોથું, પરિવર્તન અને નુકસાનનો સામનો કરવો. પેલી અનિત્યતા, અનિચ્ય ની વાત. કશું કાયમી નથી. આ સમજ આપણને વર્તમાન ક્ષણની કદર કરતા શીખવે છે અને પરિવર્તન આવે ત્યારે પ્રતિકાર કરવાને બદલે સ્વીકારવામાં મદદ કરે છે, ઓછું દુઃખ થાય.
અને પાંચમું, કરુણા કેળવવી. જ્યારે સમજીએ કે આપણી જેમ જ બીજા બધા પણ સુખ ઇચ્છે છે અને દુઃખથી બચવા માંગે છે, ત્યારે સ્વાભાવિક રીતે દયા જાગે છે. કરુણા આપણને વધુ ધૈર્યવાન, ક્ષમાશીલ, ઉદાર બનાવે છે અને એનાથી આપણું મન પણ શાંત થાય છે.
ખરેખર આ બધી વાતો ખૂબ જ વ્યવહારુ અને ઉપયોગી છે. મારા માટે આ આખી ચર્ચામાંથી સૌથી પ્રભાવશાળી વાત એ રહી કે બૌદ્ધ ધર્મ કિયોનની દ્રષ્ટિએ કેટલો તર્કબદ્ધ, મનોવૈજ્ઞાનિક અને આશાવાદી છે, ખાસ કરીને દુઃખના કારણોનું વિશ્લેષણ અને એના નિવારણનો સ્પષ્ટ માર્ગ, અને પેલો અનાત્મવાદનો વિચાર કે કોઈ કાયમી હું નથી, એ શરૂઆતમાં અજીબ લાગે પણ ઊંડાણપૂર્વક વિચારતા મુક્તિદાયક પણ લાગી શકે.
અને મારા માટે જે વાત સૌથી મહત્વની લાગી તે છે આ માર્ગની સંપૂર્ણતા. નીતિશાસ્ત્ર, માનસિક શિસ્ત અને શાણપણ, આ ત્રણેયનું અતૂટ જોડાણ. કિયોન સ્પષ્ટ કરે છે કે આ અલગ ભાગ નથી પણ એક સંકલિત જીવનશૈલી છે. ખાલી બૌદ્ધિક રીતે સમજવાનું નથી પણ જીવનમાં ઉતારવાનું છે, અને દરેક વ્યક્તિ પોતાના અનુભવથી આની ચકાસણી કરી શકે એ વાત પણ બહુ મહત્વની છે.
ટૂંકમાં, ડેમિયન કિયોન બૌદ્ધ ધર્મને માનવ વિકાસ, સુખાકારી અને દુઃખ મુક્તિ માટે એક સુસંગત, તર્કબદ્ધ અને અત્યંત વ્યવહારુ બ્લુપ્રિન્ટ તરીકે રજૂ કરે છે. ભલે 2500 વર્ષ જૂની હોય, આ વિચારધારા આજે પણ એટલી જ પ્રાસંગિક છે. કદાચ આ ચર્ચામાંથી મુખ્ય શીખ એ છે કે આપણા વિચારો અને કર્મો દ્વારા જીવનને દિશા આપવાની શક્તિ આપણી અંદર જ છે. સાચી શાંતિ અને સ્પષ્ટતા બહાર નહીં પણ અંદરની કેળવણી પર નિર્ભર છે, અને કદાચ આપણા દરેકમાં એ ક્ષમતા છે જે બુદ્ધે પ્રાપ્ત કરી હતી, શાણપણ, કરુણા અને અતૂટ શાંતિ.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.